એકતર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકતર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ મહત્વના અને હા, કદાચ થોડા જટિલ ગણાય એવા નિબંધમાં ઊંડા ઉતરીશું. સુરેશ જોશી કૃત યુગચેતના અને કવિનું કાર્ય. આ લેખ આપણને ખરેખર વિચારતા કરી મૂકે છે કે આજના આ બધા ઘોંઘાટ વચ્ચે, આટલી બધી માહિતી વચ્ચે, કવિ પોતાની અંદરની સચ્ચાઈ અને યુગની ખરી સચ્ચાઈને કેવી રીતે શોધી શકે.
ચોક્કસ. અને સુરેશ જોશી એટલે આધુનિક ગુજરાતી સાહિત્યના એક મુખ્ય સ્તંભ. એમની વિચારધારા, એમની શૈલી, એ બધું જ ખૂબ પ્રભાવશાળી રહ્યું છે.
હા, એમની શૈલી ઘણી ઘનીભૂત અને વિચાર પ્રેરક છે. તો ચાલો એમણે ચીંધેલી કેડી પર આગળ વધીએ અને જોઈએ કે આ ચર્ચા આપણને ક્યાં લઈ જાય છે. નિષ્ણાત તરીકે તમે આ નિબંધને કઈ રીતે જુઓ છો?
જુઓ, આ નિબંધની શરૂઆત જ એક ભારેખમ શબ્દથી થાય છે, યુગચેતના. પણ સુરેશભાઈ તરત જ સ્પષ્ટ કરે છે કે આ કોઈ ઉપરછલ્લી વાત નથી. આપણે જેને સામાન્ય રીતે સોશિયલ અવેરનેસ કહીએ, સમાજમાં શું ચાલી રહ્યું છે એની જાણકારી, બસ એટલું જ નહીં. આ
અચ્છા, તો પછી આ યુગચેતના છે શું? જો એ માત્ર સામાજિક જાણકારી નથી તો લેખક એને કઈ રીતે સમજે છે, કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે? અહીંથી શરૂ કરીએ. બરાબર.
લેખક એને જર્મન શબ્દ ઝાઇટગાઇસ્ટની નજીક મૂકે છે. ઝાઇટગાઇસ્ટ એટલે ટાઈમ સ્પિરિટ, સમયની આત્મા. આ કોઈ એક ઘટના કે વ્યક્તિની વાત નથી, પણ આખા યુગની જે આંતરિક ભાવના છે, જે સામૂહિક મનોદશા છે, જે ઊંડાણમાં પ્રવાહો વહી રહ્યા છે, આ બધું મળીને જે એક ચેતના બને છે ને, એ છે યુગચેતના. એટલે એ જીવંત છે, ધબકતી છે, અને ઘણીવાર એમાં પરસ્પર વિરોધી તત્વો પણ હોય છે.
એટલે કે કવિનું કામ ખાલી છાપાની હેડલાઇન નોંધવાનું નથી, પણ એ ઘટનાઓ પાછળ જે યુગનો મિજાજ છે, જેની આત્મા કહી શકાય, એને પકડવાનું છે. આ સમજ કવિના કાર્યને કેવી રીતે જુદું પાડે છે?
બિલકુલ. આ સમજ જ કવિના કાર્યને માત્ર વર્ણન કે રિપોર્ટિંગથી ઉપર ઉઠાવે છે. જોશી સાહેબ કહે છે એમ, સાચા કવિની ચેતનાનો વ્યાપ નાનો ન હોઈ શકે, સંકુચિત ન હોઈ શકે. તે ફક્ત વર્તમાનમાં નથી જીવતો, પણ એની જે અખંડ ચેતના છે, એના વડે એ આખા કાળપટને, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના સંકેતોને પણ એકસાથે જોવાનો, ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે. ઘટનાનું બહારનું રૂપ કેવું છે, એના કરતાં એનું રહસ્ય શું છે, એનું મૂળ શું છે, એ સમજવું કવિ માટે વધુ મહત્વનું બની જાય છે.
અને આ ભૂતકાળ સાથે જોડાવા માટે તમે કહ્યું એમ, એ પુરાણ કલ્પનાઓનો ઉલ્લેખ કરે છે, ટીએસ એલિયટની જેમ. પણ આ પુરાણ કલ્પનાઓ કઈ રીતે મદદ કરે? મતલબ ખાલી જૂની વાર્તાઓ ફરી કહેવાથી શું થાય? એ યુગચેતના સમજવામાં કઈ રીતે ઉપયોગી?
ના ના, ખાલી જૂની વાર્તાઓ નથી, જરાય નહીં. જો, પુરાણ કલ્પન એટલે શું? એ માનવ જાતિની સંચિત સ્મૃતિ છે, અનુભવોનો નિચોડ છે, એના પ્રતીકો છે. જ્યારે કવિ વર્તમાનની કોઈ ઘટનાને, માનો કે યુદ્ધ હોય, પ્રેમ હોય, કોઈ સંઘર્ષ હોય, એને કોઈ પુરાણ કલ્પનના સંદર્ભમાં મૂકે ને, ત્યારે પેલી ઘટના માત્ર આજના દિવસની નથી રહેતી, એ શાશ્વત માનવ અનુભવનો હિસ્સો બની જાય છે. એને એક ઊંડાણ મળે છે, એક સાર્વત્રિકતા મળે છે. એલિયોટે ધ વેસ્ટલેન્ડમાં આ જ કર્યું હતું. બરાબર. આ પુરાણ કલ્પનો દ્વારા કવિ યુગની જે જટિલ અભિજ્ઞતા છે, જે સીધે સીધી કદાચ કહી ન શકાય, તેને વ્યક્ત કરી શકે છે.
હા, આ ખરેખર બહુ રસપ્રદ વાત છે. કવિ કઈ રીતે સમયના બંધનો તોડીને યુગના મૂળ સત્ય સુધી પહોંચવા પ્રયત્ન કરે છે. પણ સુરેશ જોશી ખાલી આદર્શની વાત નથી કરતા, તેઓ થોડી ટીકા પણ કરે છે, ખાસ કરીને ભૂતકાળની કાવ્ય વિવેચના પર. પેલો સામાજિક અભિજ્ઞતા પરનો જે ભાર હતો, એના પર સવાલ ઉઠાવે છે, ખરું ને?
હા, અને આ નિબંધનો એક બહુ મહત્વનો મુદ્દો છે, કદાચ થોડો વિવાદાસ્પદ પણ ખરો. જોશી સાહેબ નિર્દેશ કરે છે કે ગુજરાતી કવિતામાં એક સમય એવો હતો, ખાસ કરીને ગાંધીયુગ અને એ પછીનો સમય, જ્યારે કવિતા પાસે એક સામાજિક ઉપયોગિતાનો આગ્રહ રખાતો હતો. એમ કે કવિતામાં દલિત પીડિતો માટે સહાનુભૂતિ હોવી જોઈએ, સ્વતંત્રતાની ઝંખના દેખાવી જોઈએ, દેશભક્તિ, વિશ્વશાંતિ, આ બધું હોવું જ જોઈએ.
અને તેઓ નરસિંહ રાવ, હરિશ્ચંદ્ર ભટ્ટ, રાજેન્દ્ર શાહ જેવા કવિઓનું નામ લઈને કહે છે કે તેઓ પણ આ સામાજિક આગ્રહનો ભોગ બન્યા હતા. ગાંધીયુગનું ઉદાહરણ આપીને એ શું સમજાવવા માગે છે? એ કવિતા કેમ એમના મતે ઝડપથી જૂની થઈ ગઈ?
જોશીનું મુખ્ય કહેવું એમ છે કે ગાંધીયુગમાં જે વિષયો કવિતામાં આવ્યા એ મોટાભાગે કવિની પોતાની અંદરની શોધનું પરિણામ નહોતા, એ એના પોતાના અંગત અનુભવ કે સંવેદનામાંથી ઓછા ઉપજ્યા હતા. એ સમયનું જે પ્રબળ વાતાવરણ હતું, ગાંધીજી જેવા વિભૂતિનો જે પ્રભાવ હતો અને એક પ્રકારની ફરજ સમજીને, એમ સમજો ને, એ વિષયો આવ્યા હતા. એમાં કવિની પોતાની આગવી દૃષ્ટિ, યુગ ચેતનાની જે જટિલતા છે એને સમજવાની મથામણ એ ઓછી હતી. એટલે થયું શું, જેવું એ વાતાવરણ બદલાયું એ કવિતા જાણે અપ્રસ્તુત લાગવા માંડી, કારણ કે એનો પાયો કવિની પોતાની અનુભૂતિ નહોતી પણ બહારનો પ્રભાવ હતો. એ યુગ ચેતનાનું સાચું ઊંડું પ્રતિબિંબ નહોતી પણ યુગના એક પાસાનું સૂત્રાત્મક રજૂઆત હતી એમ કહી શકાય.
ઓ, એટલે કે વાસ્તવવાદ હોય, માનવતાવાદ હોય, પ્રગતિવાદ હોય, આવા કોઈપણ ઇઝમ કે વિચારધારા જો એ કવિના પોતાના અનુભવમાંથી, એની નિજી સંવેદનામાંથી ન જન્મે તો એ યુગ ચેતનાને પૂરેપૂરી વ્યક્ત ન કરી શકે.
બિલકુલ, આ જ મુદ્દો છે. જોશીનો કહેવાનો અર્થ જે છે કે યુગ ચેતના કોઈ સરળ સૂત્રમાં કે કોઈ એક ઇઝમમાં બંધાઈ જાય એવી વસ્તુ નથી. એમાં તો ઘણા પરસ્પર વિરોધી, ગૂંચવડા ભર્યા, અસ્પષ્ટ બળો એકસાથે કામ કરતા હોય છે. કવિતા જ્યારે આવા તૈયાર સૂત્રો તારવવા જાય ત્યારે એ યુગ ચેતનાની જે સંકુલતા છે એને અન્યાય કરે છે અને પોતે સપાટ બની જાય છે. સાચી કવિતા તો આ જટિલતાને એની પૂરેપૂરી સંકુલતામાં ઝીલવાનો પ્રયાસ કરે છે, ભલે ને પછી અપ્રિય હોય કે અસ્વસ્થ કરનારી હોય.
તો પછી સવાલ એ થાય કે જો કવિ સામાજિક ઘટનાઓનો ખાલી રિપોર્ટર નથી અને જો તે યુગને સરળ સૂત્રોમાં બાંધતો પણ નથી, તો આ જટિલ યુગ ચેતનાને એ સમજે છે કઈ રીતે? એની રીત કઈ? લેખક આ વિશે શું કહે છે?
લેખક અહીં કવિની જે કાર્ય પદ્ધતિ છે એના વિશે બહુ સૂક્ષ્મ વાત કરે છે. એ કહે છે કે કવિ કોઈ પહેલેથી નક્કી કરેલા ચોકઠામાં યુગને ગોઠવવા નથી બેસતો. એના બદલે એ શું કરે છે? જે આપણા શાશ્વત માનવભાવો છે, પ્રેમ, ભય, ક્રોધ, કરુણા વગેરે, એના બદલાતા સંદર્ભોને સમજવા મથે છે. મતલબ કે કયા કારણો છે જે આ ભાવોને જગાડે છે, એટલે કે ઉદ્દીપન અને આલંબન, અને યુગ બદલાય એમ એ ભાવો પ્રત્યેના આપણા પ્રતિભાવો કેવી રીતે બદલાય છે એની કવિ નોંધ લે છે.
આ મુદ્દો જરા વધુ સ્પષ્ટ કરશો? સ્થાયી ભાવોના બદલાતા ઉદ્દીપન આલંબન અને પ્રતિભાવો એટલે?
દાખલા તરીકે જુઓ, પ્રેમનો ભાવ તો શાશ્વત છે, બરાબર, પણ જૂના જમાનામાં પ્રેમ વ્યક્ત કરવાની રીત, એના આદર્શો, સમાજ એને કઈ રીતે જોતો હતો એ અલગ હતું. આજે આ સોશિયલ મીડિયાના યુગમાં પ્રેમની અભિવ્યક્તિ જુદી છે, એના પડકારો જુદા છે, એની તીવ્રતા અને કદાચ એની ક્ષણભંગુરતા પણ અલગ છે. એમજ ભયનો ભાવ તો કાયમ છે, પણ પહેલાં કદાચ જંગલી જાનવરનો કે દુશ્મન રાજાનો ભય મુખ્ય હતો. આજે અણુયુદ્ધનો ભય, પર્યાવરણના વિનાશનો ભય, પોતાની ઓળખ ગુમાવી દેવાનો ભય, અસ્તિત્વની નિરર્થકતાનો ભય, આ કદાચ વધુ ઘેરા છે. કવિ આ બદલાતા સ્વરૂપોને અને એના પ્રત્યે માણસની જે પ્રતિક્રિયાઓ બદલાય છે એની સૂક્ષ્મતાને પકડે છે.
અને આ કરવા માટે કવિને બધાની વચ્ચે રહીને પણ સહેજ અળગા રહેવું પડે છે એમ લેખક કહે છે.
હા, આ અળગાપણાનો અર્થ શું? કવિ શું સમાજથી દૂર જતો રહે, વિખૂટો પડી જાય? ના ના, વિખૂટા પડવાની વાત નથી. એક પ્રકારની આંતરિક નિર્લેપતા કેળવવાની વાત છે, ડિટેચમેન્ટ જેવું. કવિ સંવેદનાઓનું જે મૂળભૂત રૂપ છે, અવિકલ રૂપ, એને પામવા માગે છે. આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગિતાના દબાણમાં આપણી લાગણીઓ ઘણીવાર ભીડસેળવાળી, દૂષિત કે વિકૃત થઈ જાય છે. કવિ આ બધાની વચ્ચે રહીને પણ થોડું અંતર રાખીને સંવેદનાના શુદ્ધ સ્વરૂપને જોવાનો પ્રયાસ કરે છે. અને આ અળગાપણાને કારણે જ કદાચ એ યુગના પ્રવાહોને, આવનારા ભય કે આશાને બીજાઓ કરતાં વહેલા પારખી શકે છે. પણ હા, આ જ અળગાપણું એને ક્યારેક એકલતાનો અનુભવ પણ કરાવે, એ પણ સાચું.
પણ આજના યુગની જે ગતિ છે, ભયાવહ ગતિ કહેવાય, માહિતીનો જે વિસ્ફોટ છે, સતત બધું બદલાયા કરે છે, જે અરાજકતા અને વિચ્છિન્નતાનો અનુભવ થાય છે, એની કવિ પર શી અસર થાય? શું આ અળગાપણું ટકાવી રાખવું શક્ય બને છે આજના સમયમાં?
લેખક આ આધુનિક યુગની સ્થિતિનું બહુ સચોટ વર્ણન કરે છે. ઘટનાઓની ભીંસ એટલી બધી છે કે સમય જાણે ગુંગળાઈ જાય છે, ક્ષણો એકબીજીથી છૂટી પડી જાય છે, જાણે કોઈ અર્થ જ ન હોય એમ. એક પ્રકારની સતત વિક્ષિપ્તતા, જેને ફ્રેગમેન્ટેશન કહીએ, અને એક ઝંઝાવાતનો અનુભવ થયા કરે છે. આ બધું આપણી ઓળખને, આપણી આત્મસંજ્ઞાને ભૂંસી નાખવા મથે છે. યુદ્ધો, સંભારની ખેલછા, અસ્તિત્વ પર સતત તોળાતો ભય, આ બધું મળીને એક એવો પરિવેશ રચે છે જે અત્યંત શીર્ણ વિશીર્ણ છે, તૂટેલો ફૂટેલો છે.
અને આવા તૂટેલા ફૂટેલા પરિવેશની વચ્ચે કવિ શું કરે છે? એ કેવી રીતે ટકી રહે? પોતાની સંવેદનાને કેવી રીતે જીવતી રાખે?
આજ તો આધુનિક કવિનો મોટામાં મોટો સંઘર્ષ છે તે આ ભાંગી રહેલા જગત વચ્ચે પોતાની આત્મસંજ્ઞા, એટલે કે પોતાની આગવી ઓળખ, પોતાનું સત્ય, એને ટકાવી રાખવા મથે છે. એની પાસે બીજો કોઈ આધાર નથી. તે પોતાની વાણીથી, પોતાની કવિતાથી જાણે પોતે રચેલા મૂલ્યોની એક નક્કર ધરતી શોધવા અને તેના પર પગ સ્થિર કરવા પ્રયત્ન કરે છે. અને આ માટે એ ઘણીવાર વ્યંગ, ઉપહાસ, કટાક્ષ જેવા શસ્ત્રો વાપરે છે. ક્યારેક તો આત્મભર્સના, એટલે પોતાની જાતની જ ક્રૂર ટીકા કરીને પણ એ ચકાસવા માંગે છે કે એની સંવેદનશીલતા હજુ જીવે છે કે મરી પરવારી છે. પોતાની જાતને પીડા આપીને પણ એ ખાતરી કરવા માંગે છે કે તે હજુ અનુભવી શકે છે.
આ આત્મસંજ્ઞા પરનો ભાર ખૂબ મહત્વનો લાગી રહ્યો છે. લેખક આધુનિક કવિના હું પર જે ભાર મુકાયો છે એની પણ વાત કરે છે, જે ક્યારેક ટીકાકારોને ઉદ્ધતતાઈ ભર્યું લાગે, આત્મકેન્દ્રી લાગે. શું આ એ જ આત્મસંજ્ઞા ટકાવી રાખવાની મથામણનો ભાગ છે?
હા, બરાબર એ જ વાત છે. લેખક પોતે સ્વીકારે છે કે પહેલી નજરે આ હુંનો આગ્રહ ઉદ્ધતાઈ જેવો, અહંકાર જેવો લાગી શકે, પણ તેઓ ઊંડાણપૂર્વક સમજાવે છે કે આ જે દેખીતી ઉદ્ધતાઈ છે એના છદ્મવેશ પાછળ ઘણીવાર એક અત્યંત ભીરું, સંકોચશીલ અને અસુરક્ષિત તત્વને છુપાવવાની, એને સાચવી લેવાની વૃત્તિ હોય છે.
એટલે કે આ હુંનો આગ્રહ એ શૂન્યતામાં, નિરર્થકતામાં ખોવાઈ જવા સામેનો એક બચાવ છે. આસપાસ બધું એક સરખું થઈ રહ્યું છે એમાં ભળી ન જવાની મથામણ છે.
બિલકુલ. જ્યારે જૂના મૂલ્યો તૂટે, જૂની શ્રદ્ધાઓ ભાંગી પડે, એટલે કે નિર્ભ્રાંતિ થાય, ત્યારે એક ભયાવહ શૂન્યતાનો અનુભવ થાય. આ શૂન્યમાં સાવ ઓગળી ન જવા માટે, પોતાની વિશિષ્ટતા, પોતાનું આગવું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કવિ આ હુંના ટપકાને વધુ ઘૂંટે છે. તે માત્ર શૂન્યતાથી જ બચવા નથી માંગતો, પણ આસપાસની જે નરી સમસામયિકતા છે, ટોળું છે, ફેશન છે, એમાં ભળી જઈને પોતાની ઓળખ ગુમાવી દેવા સામે પણ બચવા માંગે છે. પોતાનું આગવું, નિજી એકાંત, પોતાની આંતરિક સચ્ચાઈ, એને ટકાવી રાખવા તે મથે છે.
આ આત્મઓળખ અને આંતરિક સચ્ચાઈની જે શોધ છે એ પ્રક્રિયામાં ઈશ્વર ક્યાં આવે છે? સુરેશ જોશી આધુનિક કવિના ઈશ્વર સાથેના જટિલ સંબંધ વિશે જે કહે છે એ બહુ જ ધ્યાનાકર્ષક છે. માનવ ચેતનાનો સદાનો દૂજતો ને કદી નહીં રૂઝાનારો વ્રણ.
હા, આ એક ખૂબ જ શક્તિશાળી રૂપક છે. નહીં, જોશી કહે છે કે ઈશ્વર ભલે પરંપરાગત રીતે સ્વીકાર્ય ન હોય, પણ તે માનવ ચેતનામાંથી સાવ નીકળી નથી શકતો. એ એક સતત ખૂંચતા કાંટા જેવો છે, એક વ્રણ જે રૂઝાતો જ નથી. આજનો કવિ વારંવાર એની તરફ નજર નાખે છે, પણ એનો સંબંધ સીધી સાધી શ્રદ્ધાનો નથી. એ ક્યારેક નાસ્તિકની દૃષ્ટતાથી એને પડકારે છે, ક્યારેક એની સત્તા સામે બળવો કરે છે, ક્યારેક જગતમાં જે પીડા છે એના માટે એને ઠપકો આપે છે, ઉપાલંબ. અને રસપ્રદ વાત એ છે કે લેખક નોંધે છે, ક્યારેક તો કવિ જાણે ઈશ્વરને પોતાના રક્ષણ હેઠળ રાખવા માંગતો હોય, પોતાની દયા પર નિર્ભર રાખવા માંગતો હોય એવી ખટપટ કરતો પણ દેખાય છે.
આ તો બહુ જ ગૂંચવાળા ભર્યો અને સંઘર્ષમય સંબંધ કહેવાય. પણ શું આ સંઘર્ષ કવિતા માટે નકારાત્મક છે કે પછી એ કવિતાને કંઈક આપે છે, એને સમૃદ્ધ બનાવે છે?
જોશીના મતે આ સંઘર્ષ કવિતાને અત્યંત સમૃદ્ધ બનાવે છે. ઈશ્વર સાથેનો આ જે જટિલ, તણાવભર્યો સંબંધ છે એ કવિને એની ચેતના અને સ્મૃતિના છેક ઊંડા સ્તરો સુધી, આદિમ ગંભીરતા સુધી ખેંચી લઈ જાય છે. આ મથામણ, આ પ્રશ્નો, આ વિદ્રોહો હોય કે ઉપાલંબ હોય, એ બધું કવિતાને એક નવું ગહન પરિમાણ આપે છે જે સરળ સ્વીકૃતિ કે સરળ અસ્વીકૃતિમાં શક્ય જ નથી.
આપણે યુગચેતના, કવિનું કાર્ય, એના સંઘર્ષ અને ઈશ્વર સાથેના સંબંધની વાત કરી, પણ સુરેશ જોશી કવિતાના મૂળભૂત તત્વ એટલે કે સૌંદર્ય વિશેના આપણા જે ખ્યાલો છે એને પણ પડકારે છે. તેઓ કહે છે કે સૌંદર્યબોધની ફેર તપાસ કરવી જરૂરી છે. આ મુદ્દો જરા સમજાવશો?
ચોક્કસ. આપણે પરંપરાગત રીતે સૌંદર્યને શેની સાથે જોડીએ છીએ? રુચિરતા, સુઘડતા, અલંકાર, માધુર્ય, કંઈક સોહામણું હોય એ. જોશી કહે છે કે કાવ્યનું ખરું સૌંદર્ય માત્ર આ બાહ્ય ગુણોમાં નથી, એનું સાચું સૌંદર્ય રહેલું છે એના ઘટકોની અન્વિતિમાં, એટલે કે બધા ઘટકો એકબીજા સાથે કેવી રીતે સુગ્રથિત રીતે ઓર્ગેનિકલી જોડાયેલા છે, અને એના સામર્થ્યમાં, એટલે કે એ અનુભૂતિને કેટલી તીવ્રતાથી વ્યક્ત કરી શકે છે એની શક્તિમાં.
અન્વિતિ એટલે ઇન્ટિગ્રેશન, બરાબર? અને સામર્થ્ય એટલે પાવર કે પોટેન્સી. આને થોડું વધારે સરળ રીતે કહી શકાય. અન્વિતિ એટલે કવિતાના બધા તત્વો, શબ્દો હોય, લય હોય, કલ્પનો હોય, ભાવો, વિચારો, એ બધા એવી રીતે એકબીજા સાથે વણાયેલા હોય કે તેમાંથી કશું છૂટું ન પાડી શકાય. જાણે કોઈ જીવંત શરીરના અંગો હોય, ખાલી ઉપરથી ચોંટાડેલો શણગાર નહીં. અને સામર્થ્ય એટલે એ કવિતા આપણા પર જે અસર કરે છે, જે અનુભવ જગાવે છે, એની તીવ્રતા. ક્યારેક જોશી કહે છે, કવિતામાં સૌંદર્ય કરતાં આ સામર્થ્ય વધુ મહત્વનું બની જાય છે. અને આ સામર્થ્યનું પોતાનું એક આગવું, કદાચ કઠોર સૌંદર્ય પણ હોય છે.
એનો મતલબ એ થયો કે કવિતા હંમેશા સુંદર કે સોહામણી હોવી જરૂરી નથી. કવિ ક્યારેક અપ્રિય, કુત્સિત કે જેને સમાજ અશ્લીલ ગણે એવી બાબતોનો પણ સામનો કરી શકે છે અને તેને કવિતામાં લાવી શકે છે. હા, જોશી સાહેબ બહુ સ્પષ્ટપણે કહે છે, સૌંદર્યને જો બચાવવું હોય તો એને ગળી જનાર જે કદરૂપું, જે કુત્સિત વાસ્તવ છે, તેને પણ ઓળખવું પડે, તેનો સામનો કરવો પડે. અંધારાને જાણ્યા વગર અજવાળાનું મૂલ્ય ક્યાંથી સમજાય? એટલું જ નહીં, ક્યારેક સમાજમાં જે શિષ્ટતાના મોહરા પાછળ કુત્સિતતા છુપાયેલી હોય છે, એનો પડદાફાશ કરવા માટે કવિ પોતે જ કુત્સિતતાનો, કડવાશનો, આક્રમક ભાષાનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકે. આખરે તો આ પ્રયાસ પણ સૌંદર્યના, એટલે કે સત્યના હિતમાં જ થતો હોય છે, એવું એમનું માનવું છે.
આ વાત સીધી રીતે આપણને હતાશાના મુદ્દા પર લઈ જાય છે. આધુનિક કવિતા પર વારંવાર આરોપ લાગે છે કે એ નકારાત્મકતા ફેલાવે છે, અંધકાર ફેલાવે છે, નિરાશાવાદ ફેલાવે છે. ટીકાકારો કહે છે કે આ કવિઓ તો ઘૂવડને સ્મશાનની જ વાતો કર્યા કરે છે. સુરેશ જોશી આ આરોપને કઈ રીતે જુએ છે?
જોશી આ ટીકાને જડતા અને આત્મસંતુષ્ટિ ગણાવે છે. એમનો દૃષ્ટિકોણ જુઓ કેટલો પ્રામાણિક અને નિર્ભીક છે. એ કહે છે કે જ્યારે ભ્રમણાઓ તૂટે છે, નિર્ભ્રાંતિ, ત્યારે જે સત્ય દેખાય છે, ભલેને ગમે તેવું કડવું હોય, એને જોવાની હિંમત તો કવિએ રાખવી જ રહી. અને જો એ સત્ય હતાશા જન્માવતું હોય તો એ હતાશાનો પણ પોતાનું મૂલ્ય છે. કેમ? કારણ કે તે પ્રામાણિક છે. જે લોકો ખાલી સુખદ અને સુંદર વાતો જ સાંભળવા માંગે છે, તેઓ વાસ્તવિકતાથી મોં ફેરવી રહ્યા છે, તેઓ ભીરુ છે, એમ લેખક કહે છે.
તો તેઓ એમ કહેવા માંગે છે કે કવિતાનું મૂલ્યાંકન એની કલાત્મક સચ્ચાઈના આધારે થવું જોઈએ. એની અનુભૂતિ કેટલી પ્રામાણિક છે, એમાં આત્મસંશોધન કેટલું છે, એના આધારે, નહીં કે તે આપણને ગમતા કે સમાજે સ્વીકારેલા વિચારો રજૂ કરે છે કે નહીં, એના આધારે.
બિલકુલ, આ જ એમના વિવેચનનો કેન્દ્રવર્તી મુદ્દો છે. તેઓ આગ્રહ રાખે છે કે આપણે કવિતા પાસે પૂર્વગ્રહો વગર જવું જોઈએ, નિષ્ઠાથી જવું જોઈએ, અને ખરેખર શું કહી રહી છે, શું રચી રહી છે, તે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. જો કવિ ખાલી ફેશનને વશ થઈને લખતો હશે કે બીજાનું અનુકરણ કરતો હશે, તો એની કવિતા પોતે જ એની ચાડી ખાશે, એમાં દમ નહીં હોય. પણ જો તે પ્રામાણિકપણે પોતાની સંવેદનાને અને યુગચેતનાને વાચા આપવા મથતો હશે, તો એની કવિતા ભલે આપણને અપ્રિય લાગે, પણ તે મૂલ્યવાન છે. તેઓ માને છે કે આધુનિક કવિતા કદાચ ભૂતકાળની કવિતા કરતાં વધુ પ્રામાણિક, વધુ નિર્ભીક અને વધુ આત્મસંશોધનાત્મક બની છે.
નિબંધના અંતે આત્મસંજ્ઞાને શુદ્ધ રાખવા માટે આત્મસંશોધનની અનિવાર્યતા પર ફરી ભાર મુકાયો છે. અને આ આખી ચર્ચાના સારને એકદમ મૂર્ત સ્વરૂપ આપવા માટે ગુલામ મોહમ્મદ શેખની એક કવિતાનું ઉદાહરણ આપ્યું છે, જે ખૂબ જ સશક્ત અને સૂચક છે.
હા, એ કવિતા તો જાણે આખા નિબંધના જે મુખ્ય વિચારો છે એનું કાવ્યાત્મક પ્રતિબિંબ જ છે. એની અમુક પંક્તિઓ જુઓ તો આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય. વૃક્ષની અંદર પ્રવેશતી ઉધઈ જેમ સમયના પાછલા પગલા ચિત્રી રહ્યા છો, આ શું બતાવે છે? કવિનું ભૂતકાળ સાથેનું ઊંડું આંતરિક જોડાણ, સ્મૃતિ, ઇતિહાસબોધ. પછી કહે છે, આદિમાનવની જેમ તમે પહેલો પ્રણયોચ્ચાર કરવા તત્પર થઈ ઉઠ્યા છો. આ એટલે સંવેદનાનું જે મૂળભૂત આદિમ સ્વરૂપ છે ત્યાં સુધી પહોંચવાની મથામણ, બધી કૃત્રિમતા છોડીને સાચા ભાવને પામવાની કોશિશ. અને આ જુઓ, પૈગંબરની જેમ પાપનો એકરાર કરતા તમે ચમકતા નથી. આ છે નિર્ભીક આત્મસ્વીકૃતિ, પોતાની નબળાઈઓ, પોતાની ભૂલો એનો પ્રામાણિકપણે સ્વીકાર કરવાની હિંમત, અને છેલ્લે જે ચરમસીમા છે તમારામાં હવે તમે પ્રવેશી રહ્યા છો. આ પંક્તિ આત્મશોધની પ્રક્રિયાની પરાકાષ્ઠા છે. પોતાની જાતને ઓળખવાની, પોતાની ખરી ઓળખ પામવાની જે સફર છે એનું અંતિમ બિંદુ.
અદ્ભુત. ફેચ આપ પંક્તિઓ સુરેશ જોશીના વિચારોને બરાબર સમાવી લે છે. તો આ સમગ્ર ઊંડાણભરી ચર્ચા પરથી આપણી મુખ્ય તારણ શું કાઢી શકીએ? આ નિબંધનો કેન્દ્રવર્તી સંદેશ શું છે જે શ્રોતાઓએ પોતાની સાથે લઈ જવો જોઈએ?
મુખ્ય સંદેશ એ છે કે સુરેશ જોશી યુગચેતનાને કોઈ સામાજિક કે રાજકીય સૂત્ર તરીકે નથી જોતા. એને એક અત્યંત ઊંડી, વ્યાપક, જટિલ અને જીવંત વાસ્તવિકતા તરીકે જુએ છે. અને કવિનું સાચું કાર્ય કોઈ પ્રચાર કરવાનું નથી, કોઈ ઉપદેશ આપવાનો નથી, પણ આ જટિલ યુગ ચેતનાને એની પૂરેપૂરી સમગ્રતામાં, એના વિરોધાભાસો સાથે, એની અંધારી બાજુઓ સાથે, એની સંભાવનાઓ સહિત ઊંડી વ્યક્તિગત પ્રામાણિકતાથી, સતત આત્મસંશોધન દ્વારા અને કલાત્મક નિષ્ઠાથી ભાષાના માધ્યમથી પ્રગટ કરવાનું છે. આ કામ ખૂબ મુશ્કેલ છે, પણ અનિવાર્ય છે.
અને મને લાગે છે કે આજના સમયમાં આ વાત કદાચ વધુ મહત્વની બની જાય છે, જ્યાં માહિતીનો ધોધમાર વરસાદ છે, જ્યાં સત્યના એટલા બધા દાવાઓ છે કે સાચું શું છે એ પારખવું મુશ્કેલ છે, અને જ્યાં ઘણીવાર સપાટી પરનું, દેખીતું જ મહત્વ પામતું હોય છે, ત્યાં સુરેશ જોશીએ જે ચીંધ્યું કવિની આ પ્રકારની પ્રામાણિક આત્મખોજ અને યુગના ઊંડા, કદાચ અપ્રિય સત્યોને પણ સમજવાની અને વ્યક્ત કરવાની મથામણ એ કદાચ વધુ પ્રસ્તુત અને કદાચ એક જરૂરિયાત બની જાય છે.
ચોક્કસ. અને અહીંથી એક વિચાર આપણે સૌએ સાથે લઈ જવાનો છે, જે આપણને આપણા સમયના સર્જકો વિશે અને કદાચ આપણી પોતાની જાત વિશે પણ વિચારવા પ્રેરે. શું આજનો સર્જક, પછી તે કવિ હોય, લેખક હોય, ચિત્રકાર હોય, ફિલ્મકાર હોય, કોઈ પણ તે, પણ આ જ રીતે પોતાના યુગની ચેતનાને એની તમામ જટિલતાઓ સાથે, એના તમામ વિરોધાભાસો સાથે પકડવા મથે છે? શું તે બહારના દબાણો, લોકપ્રિયતાના પ્રલોભનો, બજારની માંગણીઓ, સ્વીકૃતિની લાલચ, આ બધાથી પર રહીને પોતાની આંતરિક સચ્ચાઈને, પોતાની આત્મસંજ્ઞાને વળગી રહેવાની હિંમત દાખવી શકે છે? આ પ્રશ્ન આજે પણ એટલો જ સળગતો છે જેટલો સુરેશ જોશીએ જ્યારે આ નિબંધ લખ્યું ત્યારે હતો.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.